તારીખ 16/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 55, 56 અને 57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 34
પ્રશ્ન 55 ગુરુદેવ શું બધાને પરમાત્મા જ કહેતા હતા, શું જીવ પામર નથી? હિન્દીમાં એમ છે, ગુરુદેવ ક્યા ગુરુદેવ સબકો પરમાત્મા હી કહેતે થે, ક્યા જીવ પામર નહીં હૈ? સમાધાન, ગુરુદેવ કહે છે કે તું પરમાત્મા છો અને પામર નથી. ગુરુદેવ કા પ્રવચન કા મુખ્ય ધ્વનિ હૈ વો, કે તું પરમાત્મા હો, પામર નહીં હૈ. ગુરુદેવ બધાને ભગવાન જ કહેતા હતા, સબકો બધાને મને સબકો ભગવાન હી કહેતે થે. એક દ્રષ્ટિ હો ગઈ છે, સમ્યક દર્શન હોને સે એક દ્રષ્ટિ હો જાતી હૈ. સ્વરૂપ કી દ્રષ્ટિ હોતી હૈ તો સ્વરૂપ મેં ભી ભગવાન આત્મા, તો દૂસરો કો ભી વહી દ્રષ્ટિ સે વો દેખતે હૈ.
કોઈ ની પર્યાય નહીં નથી દેતા,
પર્યાય કો ગૌણ કર દેતે હૈ ઓર ઉનકે સ્વરૂપ કો મુખ્ય કરતે હૈ. પર્યાય કામ પર્યાય મુખ્ય હોને સે
હાજી
રાગ દ્વેષ હુએ બિના નહીં રહેતા. इसलिए ये जीन नीति है, ज्ञानियों की भी नीति है कि पर्याय को गौण रखना, स्वयं के पर्याय को भी और दूसरों के पर्याय को भी गौण रखना. ગૌણ કરો, ફિર ભી ગૌણ કરને કી બાત હૈ. મુમુક્ષુ કો ભી પુરુષાર્થ કરના ચાહિયે, ઉસી પ્રકાર કા પુરુષાર્થ કરના ચાહિયે.
ઉસમે કિસ પ્રકાર કરના ચાહિયે, મતલબ કિસ પ્રકાર કો પ્રતિ કરતે રહેગા,
હૈ
ઉસમે કિસ પ્રકાર કો પ્રતિ કરતે રહેગા, ભાવના કિસ પ્રકાર કી ચલેગી, વો ભી ઉસકો જીવ કો તરીકે.
वो तो क्या है कि आत्मकल्याण करना है तो आत्मकल्याण जिस पद्धति से होता है वो पद्धति को समझ करके अपने को अनुसरण करना चाहिए. मुमुक्षु को आत्मकल्याण तो करना है कि नहीं करना है?
करना है.
तो नहीं करना है तो मुमुक्षु नहीं है.
जी.
करना है तो जिस पद्धति से होता है उसी पद्धति से करना है, સ્વચ્છંદ છે તો નહીં કરના. જ્ઞાની કા પરિણમન દેખ કરકે અનુસરણ કરને કા કોશિશ કરના ચાહીએ. દ્રવ્ય કાંઈ પામર નથી, પૂર્ણ ભરેલું છે. મૂળ વસ્તુ દ્રવ્ય માને મૂળ વસ્તુ તો અનંત ગુણ સંપત્તિ સે ભરપૂર હૈ, વો કોઈ પામર નહીં હૈ. ઇસલિયે પરમાત્મા હી હૈ, માટે પરમાત્મા જ છે. અને તે પરમાત્મા માંથી પરમાત્મા પણ આવે છે. જો પરમાત્મા દશા પ્રગટ હોગી તો અંદર મેં જો પરમાત્માપણા હૈ વહાં સે પ્રગટ હોગી, બહાર સે તો કોઈ દશા આને વાલી નહીં હૈ, રાતી ભી નહીં હૈ. गुरुदेव 64 परी पीपर नो दृष्टांत देता था।
हाँ जी।
वो छोटी पीपर आती है ना, उसमें सरपराई मैंने तिखास होती है।
हाँ जी।
तो उसको खरल में घोंटते हैं, तब वो 64 पौर तक लगातार 64 पौर तक उसको घूमते रहे तो उसका जो सत्व है वो प्रकट हो जाता है। सत्व मैंने काम करने की शक्ति, वो शक्ति प्रकट हो जाती है। कहाँ से आई वो? अंदर थी वो, आई खरल में से नहीं आई। अगर घूटने से और खरल में से आती तो उसी जगह बालू को रेती को घूटे होगा, कुछ नहीं होगा। पामरता छे तो पर्याय अपेक्षाएं छे, वो स्वीकार किया। पामरता बिल्कुल है ही नहीं पर्याय में, सो बात तो नहीं है। पामरता छे ये स्वीकार करो, परंतु वो पर्याय में है, पर्याय अपेक्षा से है, मूल स्वरूप की अपेक्षा से
नहीं
है। जी जीव भावना वाला हो एम कहे के प्रभु तमे अमने पामर ने प्रभु बनायो, छता पण पोतामां प्रभुता भरी छे, तेमाथी प्रभुता आवे छे, शुं कहे छे? पछी भूमिकामां केवा भाव आवे ई लीधुं। मुमुक्षु जीव होय, भावना वाला होय, तो पोताना गुरु ने एम कहे के प्रभु तमे अमने पामर ने प्रभु बनायो, तमे अमारा जीवन ने घड़ू,
जीवन शिल्पी,
उमर माटलू घड़े छे ने, माटलू मैंने मटका ऊपर से भी लगाते हैं, अंदर से भी लगाते हैं। अंदर से ऊपर से बे बाजू से टीपे तारे नो घाट सरखो आवे, एम अंदर थी ने ऊपर थी, अंदर थी ने बाहर थी, श्री गुरु घड़े छे। એટલે એમ કે આપે અમને પ્રભુ પામર માંથી પ્રભુ બનાવ્યા,
અંદર થી ને બહાર થી બે રીતે કેવી રીતે ઘડે,
બહાર થી એટલે એનો બાહ્ય વ્યવહાર છે, એ સંબંધી પણ એને માર્ગદર્શન આપે, એના અંતરંગ પરિણમન નું પણ માર્ગદર્શન આપે, બાહ્ય પરિણમન નું પણ માર્ગદર્શન આપે, એમ ચારે પડખે થી અંદર સ્વરૂપ ની મહત્તા બધું બતાવે, બંને નો તફાવત સમજે તો જ પુરુષાર્થ ચાલે। હું આવો મહાન હોવા છતાં મારી આવી દશા કેમ ન ચાલે? તો જ ઉપરે પુરુષાર્થ, નેત્ર કોના લક્ષ્ય પુરુષાર્થ કરશે? નેત્ર કોના લક્ષ્ય પુરુષાર્થ કરશે?
ત્યાં તો પેલા કુંભાર ને ઉપરની થાપ જોર જોશ થી ભરે, અહિયાં ઉપરની થાપ જોર જોશ થી નથી ભરે।
જેને જેમ લેવું હોય એમ લેવું, લાગે ને તો લાકડી ન વાગે, દર્શન નું ગોદડું ઓઢ્યું હોય તો ઉપદેશ ની લાકડી ન વાગે। વાગે ત્યારે દર્શન મોહ પાતળો પડે ત્યારે એમ કે ગુરુદેવની લાકડી મને વાગી, એ મોહ પાતળો પડે ત્યારે, ન પાતળો પડે તો લાકડી વાકડી કઈ કામ કરતી નથી,
લાકડી લેતા જ નથી.
પોતામાં પ્રભુતા ભરી છે તેમાંથી પ્રભુતા આવે છે. પ્રશ્ન એમ છે કે પરમાત્મા કહેતો તો પામર નથી, તો કે પર્યાય અપેક્ષાએ છે, પર્યાય અપેક્ષાએ પામર છે. અને સ્વરૂપ અપેક્ષાએ પરમાત્મા પણ છે, બે છે. મુખ્ય ગૌણ ઉલટું નહીં થવું જોઈએ, સુલટું થવું જોઈએ. ઉલટું થાય છે એમાં પર્યાયની મુખ્યતા છે, સુલટું થાય છે એમાં સ્વરૂપની મુખ્યતા છે. શું છે, શરૂઆત તો ત્યાંથી થાય છે. હું તો દોષ અનંત નું ભાજન છું, કરુણા શરૂઆત ત્યાંથી થાય છે. પછી આગળ ચાલે ત્યારે સ્વરૂપ ઉપર આવે છે. જે ક્રમ છે તે ક્રમ છે, ક્રમ ફેરવીને પણ વાત નથી, ક્રમનું ઉલ્લંઘન કરીને પણ વાત નથી. ક્રમનું મહત્વ ઘણું છે, ક્રમ છોડે તો કઈ હાથમાં આવે નહીં. પંચાવન થયું, છપ્પન. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે કોઈ વિરોધ કરે તે ટાઈમે શાંતિ ક્યાંથી રહે?
બરાબર,
આ તો શહેર જેને જેમ થાય છે એને પ્રશ્ન કર્યો છે. એ દિવસોમાં પણ એવું થતું હતું, અને બધા દિવસોમાં એવું થાય. અત્યારે ઋષભદેવ ભગવાન થી ચાલ્યું આવે છે. ઊંધાવસર્પિણી કાળ હોવાથી જૈની હોય એ જૈન શાસ્ત્ર ની નિંદા કરે, જૈની હોય એ જૈન પ્રતિમાની નિંદા કરે. ભગવાન તો નથી, પણ ભગવાનના સ્થાને ભગવાનની પ્રતિમા છે અત્યારે, એનો વિરોધ થાય. મોક્ષને એમાં અશાંતિ પણ થઈ જાય,
ન થાય તો
એ સહેજે થઈ જાય, ન થાય તો ક્યાં પ્રશ્ન છે, ન થાય તો એની ભૂમિકા નથી. બીજું પણ જ્ઞાની એમ ન કે તું અશાંતિ કર, છતાં પણ એમાં પણ કેટલીક મર્યાદા છે એવો ઉત્તર અહીંયા આપ્યો છે. સમાધાન, આત્માનું જેને પ્રયોજન સાધવું છે તે અમુક જાતની મર્યાદા બહાર જાતો જ નથી. એટલે એને એને જે આત્માર્થીપણાના જે પરિણામ છે એ પરિણામ એને મર્યાદામાં રાખે છે, જેવી જેની યોગ્યતા. શું
દ્રષ્ટાંત તરીકે?
દ્રષ્ટાંત તરીકે એમ કે એ માણસનો અભાવ થઈ જાવ એવો એવો એવા એવો ભાવનો આવે. હા, એવો ભાવ ન આવે. તલવાર લઈએ એ તો પછી પ્રસંગ ઉપર આધાર છે, પ્રસંગ ઉપર આધાર છે. પરિણામ તો પરિણામની અપેક્ષા એ જે ચાલે. જેમ કે મુનિરાજ ના વિષયમાં લીધું કે સિંહ એને મારવા આવે તો સિંહ ઉપર તરવાર બી ચલાવે. સમય દ્રષ્ટિ હોય તો આ તો મુમુક્ષુ છે, સમય દ્રષ્ટિ હોય તો તરવાર ચલાવે. ખબર નથી કે હિંસા છે, પણ એને મારવાના ભાવ નથી, એને બચાવવાના ભાવ છે. વજન ક્યાં છે એ જોવાનું છે. વજન દેવ ગુરુ શાસ્ત્રની રક્ષા કરવામાં છે. રક્ષા કરતા સામાન્ય હાનિ થવાનો સંભવ ખરો, થઈ પણ જાય, પણ એનો હેતુ જે છે આશય છે એ બચાવવાનો છે, સામાન્ય મારવાનો નથી. બે માં મોટો ફેર છે. અમુક જાતના પરિણામ ન થાય એની મર્યાદા, અમુક એટલે એની મર્યાદા શું, આપણે સીધો પ્રશ્ન લઈએ. અમુક અમુક મર્યાદા મારે હું અમુક શબ્દ વાપરો, ચોખ્ખો ન કરી બેનશ્રી, પ્રશ્ન તો એ થવાનો કે અમુક એટલે શું. પણ તો એની અંદર બે પડખા છે, એક પડખે દેવગુરુ શાસ્ત્ર છે, એક પડખે સામો વિરોધ કરનારો જીવ છે. તો એના એના જે મર્યાદા છે એમાં દેવગુરુ શાસ્ત્રની રક્ષા કરવા એ મર્યાદાથી વર્તે છે. સામાના ઉપર કસાય કરે ને સામાને આમ કરી નાખવું, સામાને આમ કરી નાખવું, સામાને આમ કરી નાખવું,
ડિફેન્સિવ
એ નથી. કેમ કે એને એ જુએ છે કે આ જીવ બિચારો ભૂલ્યો છે. કેવો છે? બિચારો ભૂલ્યો છે, બિચારો છે. શું? કેમ કે એ જીવ એને પોતાને પણ નુકસાન કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? પોતાને પણ નુકસાન કરી રહ્યો છે, પોતાને પણ દુઃખી દુઃખ થશે, દુર્ગતિ થશે એવું કરી રહ્યો છે. એટલે એ આશય હોવાથી એ જ જીવ એને પલટો મારે કદાચ, ત્યારે એ મારી ભૂલ થઈ ગઈ. તો એ જેના જેનો પ્રતિકાર કરતો તો એના ચરણમાં પડી જશે, એને માથે ઉપાડી લેશે. ભૂલો પલટો મારી જાત, પણ આ નો ફરત એવી મર્યાદા વાળા પરિણામ ન થાય. એમ મર્યાદા છે. શું? એમ કે સમ્યક દ્રષ્ટિએ સિંહને માર્યો, સમરી પણ ગયો, મરી ગયો એને એને ખેદ થાય કે અરે રે આમ ક્યાં થઈ ગયો, પણ મારે ઉપાય નહોતો, હું કઈ મુનિરાજને મરવા દઉં નહીં, બીજો ઉપાય નહોતો, આમાં આમાં બીજો ઉપાય નહોતો, એટલે એમ થયું છે. મારવા ખાતર નથી માર્યો, બચાવવા ખાતર પેલા ને માર્યા. અને ન્યાયની દ્રષ્ટિએ એને ગુનો નથી ગણાતો. જેમ કે કોઈ ગુંડો છે એ સજ્જન માણસને મારવા આવ્યો, ઓલાના હાથમાં લાકડી કે છરી કે કાંઈ હતું, ગુંડાના હાથમાં, સજ્જનના હાથમાં કાંઈ હતું નહીં. એટલે એણે શું કર્યું કે પૂરી તાકાતથી ઓલાનો છરીવાળો હાથ પકડી લીધો. જોરથી એનેમાં બી તાકાત હતી, સજ્જન માણસમાં પણ તાકાત હતી, જોરથી એવો હાથ પકડ્યો કે ઓલાનો હાથ વળીને છરી એના પેટમાં વહી ગઈ. મરી ગયો, મારનારો મરી ગયો, એને તો પોતાને બચવાનો ભાવ હતો, હવે ઈ કેસ નું પંચાયતનામું તો થવાનું, પોલીસ કેસમાં કોર્ટમાં કેસ ચાલવાનો, તો જજ એમ કે છે કે નહીં આ એને મારવા ગયો હતો, આ એને મારવાનો હતો ગયો, આના ઘરે ઓલો ગુંડો આવ્યો છે, છરી લઈને આવ્યો છે, છરી ગુંડાની છે, ભલે એના પેટમાં વાગી છે, હું બચાવવા ગયો એમાં એ મરી ગયો, હું મારી જાતને બચાવવા ગયો એમાં એ મરે, હું શું કરું? મર્યાદામાં આમ વાત છે. કઈ વાંધો નહીં, હોય કે ન હોય, કુદરત છે, જજ છે, કુદરત છે, એ બધો ન્યાય કરે છે, કોઈને જજ થવાની જરૂર નથી આમાં, આ વિશ્વ સ્વયં સંચાલિત છે, કુદરત બધી વ્યવસ્થા કરે છે,
પણ જજ છે, પણ એના પર જ હમલો થઈ રહ્યો છે, બિચારા જજ શું
કરે? એવું શું છે કે હુમલો થયો છે એ કઈ મફત નો નથી થયો, એ એક પરિણામ નું જજમેન્ટ છે, એ આપણે સ્વીકારવું જોઈએ કે ન સ્વીકારવું જોઈએ? આપણો અપરાધ આપણે ન સ્વીકારીએ તો એ પણ ન્યાય નથી, એ પણ સ્વીકારવું જોઈએ, એમ જ આપણને ઉદય નથી ગમતો, પણ ઉદય છે એ તો એક રિઝલ્ટ આવ્યું છે. માર્ગ તો સરળતાનો છે, સરળતાથી ચાલો, આત્માનું જેને પ્રયોજન સાધવું છે, એ વાત પહેલા કેમ લીધી? તને તારા પ્રયોજનની મુખ્યતા હોવી તો ઓટોમેટિક એ જ મર્યાદાના પરિણામ થશે, તારા પ્રયોજનને સાધવાની મર્યાદાના પરિણામ થશે. એ દેવગુરુ શાસ્ત્રને કેમ બચાવે છે વિરોધ કરનારાથી? તો પોતાનું પ્રયોજન દેવગુરુ શાસ્ત્ર થાય છે, તો દેવગુરુ શાસ્ત્રની રક્ષા નથી કરતો, પોતાના પ્રયોજનની રક્ષા કરે છે. કોની રક્ષા કરે છે? પોતાના પ્રયોજન, કેમ કે પ્રયોજનમાં બાધા આવે છે, પ્રયોજનમાં બાધા આવે તો એને તો પ્રયોજન સાધવું જ છે, એમાં બાધા આવે એ કઈ બરદાસ્ત કરે? તેને વિભાવ પરિણતિ જોતી જ નથી, એનું પ્રયોજન છે, વિભાવ પરિણતિ જોતી જ નથી, એમ કે આકુલતા નથી જોતી, આકુલતા એટલે દુઃખ છે, દુઃખ નથી જોતું, પણ આકુલતાને કાઢવા નહીં, પણ આકુલતા તો થવી જોઈએ, એ ભૂમિકા નહીં આકુલતા છે, આકુલતાને કાઢવા પણ આકુલતા એક વાર તો થવી જોઈએ, તે યથાસ્થાન છે, પણ એવી આકુલતા ન કરે કે આકુલતામાં ડૂબી જાય, એની મર્યાદા છે. જેનું પ્રયોજન આત્મા સાધવો છે, જેને આત્માની લગ્ન લાગી છે તે આત્માર્થી, જો આત્માર્થીને વ્યાખ્યા કરે, કે જેનું પ્રયોજન આત્મા સાધવો છે, આત્માર્થી કેવો છે? જેનું પ્રયોજન આત્મા સાધવો છે અને જેને આત્માની લગ્ન લાગી છે, આત્મા સાધવાની પણ લગ્ન લાગી છે, સ્વરૂપની પણ લગ્ન લાગી છે, તે આત્માર્થી, તેને વિભાવ પરિણતનું એકત્વ પણ હજી છૂટ્યું નથી, હજી એકત્વમાં ઊભો છે, જ્ઞાન દશા પહેલા તો એકત્વ ચાલુ છે, તો પણ મર્યાદા બહાર જતો જ નથી, કેમ કે પ્રયોજન છે એ ગૌણ થતો નથી. આત્માને સાધવાનું જે પ્રયોજન છે એની મુખ્યતામાં ઊભો છે, એની મુખ્યતા વશ જે પરિણામ થાય તે થાય, ન થાય તે ન થાય, બસ અને તો જ આત્માને સાધી શકે છે, આત્મા મળે છે, એ પ્રયોજનની મુખ્યતા રહે તો જ આત્માને સાધી શકે અને તો જ આત્મા એને પ્રાપ્ત થાય, મળે એટલે પ્રાપ્ત થાય, નહીં તો આત્મા ક્યાંથી મળે પ્રશ્ન ઉઠાવ્યો છે. તો નહીતર આત્માને મળવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. આત્માનું પ્રયોજન ન હોય તો તેને આત્મા ક્યાંથી મળે, વજન ક્યાં છે? જુઓ પહેલું જે વાક્ય લખ્યું કે આત્માનું જેને પ્રયોજન છે સાધુ છે, ક્યાં વજન છે? પ્રયોજનની પકડમાં પરિણામ થાવ તે થાવ. હવે આપણે તર્ક કર્યું, ઓલામાં જ્યાં સિંહ મરે છે ત્યાં કે સિંહ ની જગ્યાએ કોઈ ગાય ભેંસ આવી હોત તો કઈને તરવાર મારે જ, લાકડી લઈને નહેતા હોત, શું કરત? એને લાકડી લઈને નહેતા હોત, એને કે મારે ન નાખત, કેમ કે એને કોઈને મારવાનું પ્રયોજન નથી. સામે પ્રસંગ એવો હતો કે લાકડીથી પતે એવું નહોતું તો તરવાર લેવી પડી. પણ આમાંને એને પ્રયોજન શું છે? પ્રશ્ન તો દેવગુરુ શાસ્ત્ર નો છે, પ્રશ્ન તો દેવગુરુ શાસ્ત્ર. અમુક પાત્રતા તો હોવી જ જોઈએ, એટલે આત્માનું પ્રયોજન સાધવા રૂપ પાત્રતા તો હોવી જ જોઈએ. એ અમુક પાત્રતા છે, મારે મારા પ્રયોજનને મુખ્ય રાખીને ચાલવું છે તો પરિણામ સહેજે જે થવા યોગ્ય હશે તે તેના સ્થાનમાં થશે. જે થાય તે થાય એના પ્રસંગે. એમ બધા વિચારો ફેરવીને શાંતિ રાખવી, એટલા માટે કીધું કે ત્યાં પ્રસંગ ચાલુ હતો. બેનશ્રીનો રોગ ખૂબ થતો હતો અને હજી પણ કરે છે, તે કરે છે. હિન્દી ભાષિક ક્ષેત્રમાં આજે પણ બેનશ્રીનું નામ ન લેવાય તો વિરોધ થઈ જાય. શું હોય શકે? આ તો ટાઈમ તો આમાં તો નથી લખ્યો, પણ બે વખત મોટું પ્રતિષ્ઠા વખતે પણ મોટો મોટું તોફાન હતું અને મસ્ત શરૂઆત ગુરુદેવ ગયા ત્યારથી તે બેનશ્રી સામે તો ચાલતું હતું. એટલે નાની શાંતિ રાખવાનું કે એમ નથી તું મારા માટે આમ કર, મારી રક્ષા કરવા માટે તો અશાંતિ કરે એમ ન કર, એમ કે શાંતિ રાખવી, તમારે શાંતિ રાખવી. 56 થયો, 57. શરીર કામ કરતું નથી, અહિયાં રહી શકાતું નથી તો શું કરવું? અહીંયા એટલે સોનગઢ. હવે અમારા સ્વાસ્થ્ય છે એ કામ નથી કરતો, काम नहीं करते तो चलता नहीं है, शरीर नहीं चलता, અને અહીંયા રહી શકાતો નથી. પણ ક્યાંક તો રહેશે ને, અહીંયા નથી રહેવાતું તો ક્યાંક તો રહેશે કે નહીં રહે. તો નાની એમનો કે તો અહીંયા રે, પકડી રાખવો જોઈએ અને અભિપ્રાય બંધાઈ જવો જોઈએ. પણ છતાં જ્ઞાની એમ ન કરતો રોકાઈ જાય, કેમ કે તો પછી પછી બીજી લાઈન શરૂ થઈ જાય. તો એ સહેજે સહેજે થાય તે બરાબર છે. સમાધાન. ગુરુદેવે ઘણું કહ્યું છે, પ્રશ્ન કર્યો છે એને શું કે છે કે ગુરુદેવે તો ઘણું કહ્યું છે, એ તમે સાંભળ્યું છે, આત્માનું જ કરવાનું છે. અહીંયા રહ્યો કે ક્યાંય બી રહ્યો, તમારે આત્મકલ્યાણ જ કરવાનું છે. શરીર ક્યાં આત્માનું છે એમ કહીને બીજું શરીરને મુખ્યતા આપી, એક બીજે રહેશો એટલે શરીર સરખું રહેશે એવું તો કઈ નથી. સમાજ પ્રતિબંધને ગૌણ કરીને, કુટુંબ પ્રતિબંધને ગૌણ કરીને, શરીર પ્રતિબંધને ગૌણ કરીને સત્સંગને ઉપાસવો. સત્સંગને તો ઉપાસવો. શરીર ક્યાં જાને થોડે દે, સુના થા વિરોધ બહુ કરતે હૈ, વિરોધ કરને વાળા ગ્રુપ બડા હૈ, તો શાયદ સોનગ છોડ દેગે. તો ફિર હમ બોલે કે નહીં, યે બાત તો હમ હૈ વહાં તક તો સંભવ નહીં હૈ, જો ભી ગડબડ કરેગા તો હમ સામને ખડે રહે જાયેંગે. વો બાત ચલ ગઈ થી, હમકો ફેસ કરના પડેગા, એસા નહીં ચલેગા, વો બાત તો ચલી થી. ફર ભી કભી હુનર એસા હોતા હૈ તો એસા ભી હો જાતા હૈ. તો હુનર કુછ ઠીક થા તો સબ સમાજ પલટને લગા, વાત પલટી ભી, કભી એસા નહીં ભી બને.
સર આપ યહાં પે એસા કહે રહે હમ લોગ થે, હમને ઓર કોન થે?
પરિસ્થિતિ જોઈને ચાલે. બહારનું તો બધું પુણ્ય યોગ અનુસાર છે, પણ પરિણામ તો જે હોવા ઘટે તે જ હોવા ઘટે. પરિસ્થિતિ અનુસાર પરિણામ ન બદલે. એમાં એવું છે ને કે આ બધા પ્રકારનું વીર્ય જુદી જાતનું હોય છે. એમાં કઈ પરિણામ કોઈ જેવો પ્રસંગ હોય એવી સહેજે આવી જાય, કરવા પડે એવી ન
હોય,
સહેજે
આવી જાય.
પોતાના પુણ્ય હોય તો વિરોધ કરે ને પહોંચી વળે, એમ લાગે કે પુણ્ય નથી આપણા, તો પણ એને નિષેધ તો જોર થી આવે. તલાક એટલે જોર થી નિષેધ આવ્યા વિના રે નહી. એ લીધું છે એમને ગુરુદેવના વચનામૃતમાં એ વાત છે. રોગ વેદના આત્મામાં નથી, શરીર ક્યાં આત્માનું છે? અને શરીરનો રોગ અને શરીરની વેદના એ કાંઈ આત્મામાં નથી, તેનાથી જુદો આત્મા છે. આત્મામાં નથી એટલે મારામાં નથી, એનાથી જુદો છું. હું જાણનારો છું, રોગ થાય તે મારામાં નથી. શરીર ઉપર રાગ છે એટલે તેમાં એકત્વ બુદ્ધિ એ જોડાઈ જવાય છે, પણ શાંતિ રાખવી, ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો કે હું જાણનારો છું અને સદાય જુદો જ છું. હવે આ જે ભેદ જ્ઞાન કરવું છે, શાંતિ રાખવી છે, એકત્વ બુદ્ધિ તોડવી છે, એમાં સત્સંગનો આધાર એને મદદરૂપ છે કે સત્સંગ છોડીને જશે એ મદદ થવાની છે? એને સત્સંગ જ કામમાં આવશે, પણ એ વિવેક પોતે કરવાનો છે. એ ત્યાં પૂછવા જાય કે હું અહીંયા રહું કે ન રહું, હા અહીંયા નથી રહી શકાતું, મારે શું કરવું? પ્રશ્ન શું કર્યો છે? અહીંયા રહી શકાતું નથી, મારે શું કરવું? મારા પરિણામ પ્રમાણે કરવું જોઈએ. અહીંયા રહીને પાછળ ધ્યાન કરવાનો તો કાંઈ અર્થ નથી. અહીંયા રહીને પરિણામ સુધારવા છે ને ત્યાં રહીને પરિણામ સુધારવા છે. પરિણામને સુધારવાની તક અહીંયા વધારે છે, એટલી વાત જરૂર છે. પણ એ વિવેક તો એને પોતાને થવો જોઈએ, પોતાનો હોવો જોઈએ. સાધારણ વિવેક તો પોતાને જ હોવો જોઈએ, સાધારણ વાત છે. અને આમ તો બધે બુદ્ધિ લગાવે છે કે નથી લગાવતો? હા, નાની મોટી વાતમાં બધે બુદ્ધિ લગાવે છે કે નથી લગાવતો? અહીંયા એટલું એટલું નથી સમજાતું. જેને સત્સંગનો વિવેક નથી, સમજી લેવું જોઈએ કે એને આત્મકલ્યાણ ખરેખર કરવું જ નથી. સત્સંગનો વિવેક ખોયો એને બધું ખોયું ગયો, પછી પછી એનો કોઈ ઉપાય નથી.
એ સત્સંગમાં પણ રહે અને બધી રીતે સાંભળે, પણ અમને જ્ઞાની આજ્ઞા નથી કરી તે અમે તો ક્યાંથી દસ્તાવેજ લઈએ?
નાની કઈ એમ કે તું આમ કર ને તેમ કર, નાની શાંતિ રાખવાનું કે. સત્સંગ મે રહેના વિવેક હૈ, સત્સંગ મે રહેને કા ભાવ રહેના યહી વિવેક હૈ. સત્સંગ સે દૂર જાને કા ભાવ હોવે, શરીર કે કારણ સે, કુટુંબ કે કારણ સે, સમાજ કે કારણ સે, વો વિવેક નહીં હૈ, વો અવિવેક હૈ. એસા રહેના શું કહે છે? અહીંયા શરીરની વાત છે. અહીંયા પ્રસંગ કોઈ જેને પ્રશ્ન પૂછ્યો છે એને શરીરને કારણે પ્રશ્ન પૂછ્યો છે તો કહ્યું, દેખો રોગ વેદના આત્મામાં નથી, રોગ અને વેદના આત્મામાં નથી. તો આત્મા છે, આમાં બધો સંકેત આવી જાય છે કે તું વિજ્ઞાન કર. તને રોગ અને વેદના ને વશ વિચાર આવે છે ને કે મારે અહીં રહેવાતું નથી, શું કરવું, શરીર કામ કરતું નથી. તો શરીર કામ કરતું નથી પણ આત્મા તો કઈ કામ કરે છે કે નહીં? કામ આત્માથી કરવાનું, શરીર થી નથી કરવાનું. અને કદાચ તારે ક્યાંય શરીરને ટ્રીટમેન્ટ માટે કે શરીરના ઉપચાર માટે કઈ જવું પડે તો પણ હેતુ એ હોવો જોઈએ કે શરીર ઠીક થાય તો આત્મકલ્યાણ વધારે સાધવું છે. અને જ્યાં જાઓ ત્યાં ભલે ટ્રીટમેન્ટ માટે જાઓ કે ગમે તે કારણથી જાઓ તો પણ ત્યાં પણ આત્મકલ્યાણનો મારો પ્રયત્ન હું ચાલુ રાખીશ, એ નહીં છોડું. એમ તો સાથે ને સાથે રાખવું જોઈએ. મારે એવું ને સત્સંગમાં યોગ ન રહીએ એવા પણ સંયોગો ઉભા થાય, સત્સંગનો યોગ ન રહીએ તો પણ આત્મકલ્યાણની વૃત્તિ છૂટવી જોઈએ નહીં. કત્વ બુદ્ધિ છે, શરીર ઉપર રાગ છે, જોડાઈ જવાય છે તો પણ પુરુષાર્થ ચાલુ રાખો. શાંતિ રાખવી એટલે પુરુષાર્થ ચાલુ રાખો. કે હું જાણનારો સદાય જુદો જ નહીં છું, વિજ્ઞાન કર્મનો પુરુષાર્થ પણ ચાલુ રાખો. બહારના ઉદય આવે તે પોતાનું સ્વરૂપ નથી. શરીરના રોગથી માંડીને જે કોઈ ઉદય આવે તે પોતાનું સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ નથી એટલે ઉદય મારો નથી. ઉદય કોનો છે તો પછી મારો નથી? તો ઉદય ઉદય નો છે. તો કે કેમ ઉદય ઉદય નો છે? કે ઉદય કોને માં આવ્યો છે? ઉદય કોને માં આવ્યો છે? તારામાં આવ્યો છે? તારામાં આવવાની જગ્યા નથી. ઉદય તારામાં આવે એવી કોઈ તારામાં જગ્યા નથી. તને એમ લાગતું હોય કે ઉદય મને આવ્યો ને મારામાં આવ્યો તો તારી ભૂલ થઈ છે. ઉદય તારામાં આવી શકતો નથી. ઉદય ઉદયના ઘરમાં છે, તું તારા ઘરમાં છો. તું વળગે છે તો ઉપાધિ છે અને ન વળગે છે તો શાંતિ છે. આમ છે બહારના ઉદય આવે તે પોતાનું સ્વરૂપ નથી એમાં શાંતિ રાખવી. ગુરુદેવે કહ્યું તે તત્વના વિચારો કરવા. ગુરુદેવે જે કહ્યું છે એનો વિચાર કરવો, આત્માનું સ્વરૂપ વિચારવું. એ વખતે આત્માનું સ્વરૂપ
વિચારવું
ભિન્ન જ્ઞાનમય, કાલે આવ્યું ને જ્ઞાન ક્રિયાને પકડીને ભિન્ન જ્ઞાનમય જો ચાલે છે. જ્ઞાન ભિન્ન છે, સ્વયં ચાલે છે, કોઈને કરવાથી ચાલતું નથી. આત્માનું સ્વરૂપ વિચારવું અને દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં આત્મા ઉપર પરિણામ લઈ જવા હોય તો લઈ જઈ ન શકે. સિદ્ધિ આત્માના અવલંબનમાં આવી શકે એવી એની સ્થિતિ ન હોય. એને શું કરવું? તો એને દેવગુરુ શાસ્ત્ર ને પકડવા. એનું આલંબન અને સ્વરૂપનું આલંબન હાથ લાગતું ન હોય તો તો દેવગુરુ શાસ્ત્રનું આલંબન લેજે.
એનાથી ફાયદો શું થશે?
ઉદયનું આલંબન છૂટી જશે. ઉદયના આલંબને જે કર્મો બંધાય છે એને બંધાય એમ છે. વાત તો ઉદયથી ઉદયમાં ભરાય છે ત્યારે એને દુઃખ ને આકુલતા થાય છે. ઉદયના આશરે ભય આકુલતા દુઃખ થાય છે. ત્યાંથી છૂટવા માટે બે રસ્તા છે, ક્યાં તો સ્વરૂપ નું આલંબન લે, ક્યાં દેવગુરુ શાસ્ત્ર નું આલંબન.
બીજો રસ્તો નથી,
ત્રીજો રસ્તો નથી. માણસ મરી જાય પછી બારમું તેરમું શું કરવા કરે છે, આ બધા ભેગા શું કરવા થાય છે, સગા સંબંધીઓ આવે છે, શું છે એનું જે એને આલંબન પકડ્યું છે કે આ મારો ફલાણો મરી ગયો, મારો ફલાણો એ છોડાવ્યું છે. ઈશ્વર પાસે કોઈ ઈશ્વર ના ઘર આગળ કોઈ નો ઉપાય નથી. ઈશ્વરે માર્યો એને, જવાન જોત માણસ મરી જાય કે ઈશ્વર એને માર્યો. પણ એ બધું ઉપયોગ ને ફેરવવા માટેની વાત છે, આલંબન છોડાવવાની વાત છે. મીઠાઈ ખવડાવી બધું આલંબન છોડાવવાની વાત છે.
ડાયવર્ટ કરે,
ડાયવર્ટ કરે. એમાં શું થાય છે, જે નજીક ના હોય ને એની પાસે જ રહે, નજીક ના હોય એની પાસે જ રહે. એકલો પડે તો વિચારે ચડે ને એમ કે છે, એકલો ન પડવા દે એને. એ બધી ઠીક ઠેક તો સંસારમાં ચાલે છે કે નથી ચાલતી, ઉપયોગને બદલવા નહીં. તને એટલો વિવેક નથી આવતો કેવી રીતે ઉપયોગને બદલવો. એમ શરીરમાં રોગ આવે ત્યારે કાં આત્માનું આલંબન લઈએ, કાં દેવગુરુ શાસ્ત્ર નું આલંબન લઈએ.
પેલે તો કહેતા હે સબ તેરે હૈ, ફિર કહેતા હે તેરે નહીં.
હા
તે આદમી,
હા
દુનિયા ઉડતી હૈ,
દુનિયા દોરંગી હૈ, દુનિયા દોરંગી હૈ, દોનો રંગ બતાઈ ગઈ. તું અપના કામ કર લે, તું દોનો બાજુ નિંદા કરેગી. ફૂનકા ઉદય આ ગયા તો દોનો બાજુ પ્રશંસા કરેગી. હા જૈસે કોઈ ઉદાર હૈ તો પાપ કા ઉદય આયેગા તો ઉડા બોલેગા, ઉસકો ક્યા બોલેગા, ઉડાવ હૈ, મૂર્ખ હૈ, ઉસકો વિવેક નહીં હૈ, ફિર પરેશાન હો જાયેગા. અભી ખર્ચ કર દેતા હૈ તો કલ પરેશાન હો જાયેગા, કલ તો કલ ભીખ માંગના પડેગા, એસા હૈ. ઉનકા ઉદય તો તો ઉસકો માલા પહેરેગા, વાહ આપકે જૈસે કોઈ દાનવીર નહીં. હા પ્રશંસા કરેગા, એક વાત. આત્માનું સ્વરૂપ વિચારવું અને દેવ શાસ્ત્ર ગુરુ ને હૃદયમાં પરમાત્મા મારા નાથ એવા પાર્શ્વનાથ ભગવાન ને 37 નંબર નો પત્ર છે. ત્યાં પાર્શ્વનાથ ભગવાન ને શું કરવા યાદ કર્યા 24 માંથી. પાર્શ્વનાથ ભગવાન જ એક એવા ભગવાન હતા કે જેમના ઇતિહાસમાં ઓલા કમઠની એમને પ્રતિકૂળતાઓનો ઉદય બહુ રહ્યો, વિરોધ બહુ કર્યો, અનેક ભાવ સુધી એ કમઠના જીવે પાર્શ્વનાથ ભગવાનની સામે ગડબડ કર્યા કરી. હું પીછો છોડતો જ નહોતો, એ ભાવ ભવાંતરમાં ઘણા તો ઠેઠ સુધી માણસ જીવતો હોય ત્યાં સુધી પીછો ન છોડે, આ તો ભાવ ભવાંતરમાં એનો પીછો નહોતો છોડતા. તો પણ પાર્શ્વનાથ ભગવાન પોતાની સાધનામાં અડગ રહ્યા, એમ તમને અત્યારે પ્રતિકૂળતા આવી છે તો પાર્શ્વનાથ ભગવાન નું સ્મરણ કરો, મારા ભગવાન નું સ્મરણ કરો, મારા પાર્શ્વનાથ ભગવાન નું સ્મરણ કરો, એમ લીધું.
એમને પ્રતિકૂળતા નથી આવી, કૃપાદેવ ઉપર ખરાબ બોલતા હતા કે એવું કઈ છે.
દેવશાસ્ત્ર ગુરુ ને હૃદયમાં રાખવા એનો અર્થ એ છે કે તીર્થંકર જેવા તીર્થંકરો ને પણ પ્રતિકૂળતાઓ તો આવી છે. હું જ્ઞાયક છું, રોગ જુદો ને હું જુદો, આકુલતા થાય પણ હું તો આત્મા છું, આકુલતા થાય તો પણ એમ, તો પણ એમ કહીને એને ગૌણ કરીને હું તો આત્મા છું, આ રોગ મારું સ્વરૂપ નથી એમ વિચારીને શાંતિ રાખવી અને વારંવાર જ્ઞાયક આત્માને યાદ કરવો, સ્મરણ કરવું અને અવલંબન લેવું, વરણ કરવું અને સંભાળવો. રોગ તો શરીરમાં આવ્યા કરે, એ આત્મામાં આવતો નથી, તે કઈ આત્માનું સ્વરૂપ નથી. બધા ઉદય આવે શું, પણ આત્મા તો જુદો જ છે. આમ ગુરુદેવે કહ્યું તે વાક્ય આ યાદ રાખવા. છેવટે ગુરુદેવ ઉપર લઈ ગયા પાછા. આવું બધું ગુરુદેવે સમજાવ્યું છે એ વધારે તમે સ્મરણમાં લ્યો, ઉપયોગને બદલો. સ્મરણમાં લ્યો એનો અર્થ કે ઉપયોગને શરીર ઉપરથી બદલો અને ગુરુદેવના ઉપદેશને ઉપર ઉપયોગને લઈ જાઓ. પછી સનત કુમાર ચક્રવર્તીનો દાખલો આપ્યો છે, ત્યાર પછી પણ પ્રશ્ન કરનારે આગળ પ્રશ્ન લંબાવ્યો છે. સત્સંગની ઈચ્છા છે ને બહાર જવાતું નથી, એના ઉપર પણ માર્ગદર્શન આપ્યું છે.